නමෝ අනුසාරං නමෝ සිතානං නමෝ ආයතිහාරං නමෝ විචාරං යමුනි සවසාමුනි
પૂર્ણ સુખ કારણ કે હજી અનંત સુખ નથી થયું, કારણ કે હજી અનંત જ્ઞાન નથી થયું, હજી મુનિ અવસ્થા છે. તમે વિચાર કરો, વન જંગલમાં બિરાજમાન મુનિરાજ બારમા ગુણસ્થાનમાં માત્ર આઠ કર્મમાંથી એક કર્મનો અભાવ થયો છે, મૌનીય કર્મ. હજી ત્રણ ઘાતી કર્મ બાકી છે, પકડજો પોઈન્ટ, અને ચાર અઘાતી કર્મ બાકી છે. સાત કર્મના ઉદયની વચ્ચે પણ શું કીધું, સાત કર્મનો ઉદય છે. કયા ગુણસ્થાનમાં? બારમા ગુણસ્થાનમાં. ત્રણ ઘાતી જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાય અને ચાર અઘાતી, સાત કર્મના ઉદયની વચ્ચે પૂર્ણ વિકરાગતાના ધારક એવા ઉત્તમ અંતરાત્મા મુનિરાજ છદ્મત છે. હજી કેવળિયા નથી થયું, અર્યંત નથી થયા. તો એક અંતર્મુહૂર્ત, એક અંતર્મુહૂર્તના કાળ માટે એ વિકરાગતા પૂર્વક પૂર્ણ સુખને ભોગવે છે, અને એક અંતર્મુહૂર્તનો કાળ વ્યતીત થતા ત્રણ જે ઘાતી કર્મ છે એનો અભાવ થાય. જ્ઞાનાવરે દર્શનાવરે અંતર, આ બધું પણ સમજવું જોઈએ. આખી આ મોક્ષની યાત્રા છે. આપણે જયારે પણ આગળ મુનિ દીક્ષા ધારણ કરશું અને આપણો મોક્ષ નજીક આવશે, તો આપણો આત્મા પણ આ બધા ભાવ અને આ વ્યવસ્થાન રૂપે પડશે. ભલે ઉપયોગ પોતાના આત્મામાં હશે, પરંતુ આ બધી અવસ્થા, આ બધી દશા, આ ગુણસ્થાન, આ પ્રકારની સ્થિતિ બનશે, આવશે. તો એનું જ્ઞાન કરવું જરૂરી છે. એનાથી આપણને આપણી પોતાની મહિમા આવશે, એવો પોતાના સ્વભાવમાં જીવી શકા આવી અપૂર્વ 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 વિકરાલમય સુખ શાંતિ આનંદમય આવી અપૂર્વ દશા મારા આત્મામાંથી જ પ્રગટ થવાની છે. એનો ધારક એટલે કે એ શક્તિ મારા માં હમણાં પણ છે, અને જયારે એની વ્યક્તિ થશે તો પર્યાયમાં આ દશાઓ પ્રગટ થશે. તો તેરમા ગુણસ્થાનમાં જયારે મહાવીર મુનિરાજને, મહાવીર મુનિરાજને જયારે તેરમું ગુણસ્થાન આવે છે, તો એના પહેલા સમયે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્રણ ઘાતી કર્મનો ક્ષય થાય છે, અને એક મૌનિયનો તો ક્ષય થઈ ગયો છે. તો ચારે ચાર ઘાતી કર્મનો ક્ષય થતા અનંત ચતુષ્ટયના ભાવી થાય. બીજા શબ્દોમાં કહો તો નવ કેવળ લબ્ધિ પ્રગટ થાય. હવે મહાવીર મુનિરાજ હતા, હવે એ મહાવીર ભગવાન થઈ ગયા. ખ્યાલ આવે છે? પેલા ગ્રસ્ત અવસ્થામાં હતા, પછી મુનિ અવસ્થામાં આવ્યા, અને પછી એ અવસ્થા બદલાઈને, એનો વ્યય થઈને અવસ્થા બદલાય છે. આત્મા તો એવો નહીં, મારીના ભૌતિક લઈ લો, ખ્યાલ આવે છે? તો આત્મા તો એક રૂપ છે, અવસ્થાઓ બધી બદલાય, ગતિ બદલાય, યોની બદલાય, પરિભ્રમણ નો અંત આવ્યો. અને હવે આપણે તેરમા અવસ્થાનમાં પહોંચી ગયા કે એ અયંત અવસ્થામાં એ મુનિરાજ જીવરાજ થઈ ગયા. શું થઈ ગયા? મુનિરાજ હતા તો હવે એ જીવરાજ, જીનરાજ એટલે અર્યંત ભગવાન, તીર્થંકર પરમાત્મા થઈ ગયા, અને તમો ચરણમાં બિરાજમાન થઈ લગાતાર 66 દિવસ છોડી દો. એ કથા આપણે લાસ્ટ ટાઈમ લીધી હતી. 30 વર્ષ સુધી તમો ચરણમાં બિરાજમાન થઈ અને તમો ચરણ વિહાર કરે છે આખા ભારત દેશમાં, અને 30 વર્ષ સુધી કન્ટિન્યુઅસલી આખા દિવસમાં 3 વાર તો દિવ્ય ધ્વનિ છૂટે છે, અને અકાળે 1 વાર અગર છૂટે તો 4 વાર પણ દિવ્ય ધ્વનિ છૂટે છે. તો એ 7 કલાક અને 12 મિનિટ એ દિવ્ય ધ્વનિ દિવસમાં 3 વાર છૂટે છે, અને લાખો દીવો એ જે સાંભળીને પોતાના આત્માનું કલ્યાણ કરે છે. ખ્યાલ આવે છે? હજી મેં થોડી ગંભીર વાત કરું તો આપણે 3 દિવસનું મહત્વ લઈએ છે ને. એક છે તેરસ, જેને આપણે ધન્ય તેરસ કહીએ છીએ. જગતના લૌકિક જે જીવો છે એને એ દિવસને ધનતેરસ કરી નાખ્યું છે, એની કોઈ વાત કરી નથી. પરંતુ ખરેખર એ દિવસ ધન્યતેરસના નામે પ્રસિદ્ધ છે. કેમ ધન્યતેરસના નામે પ્રસિદ્ધ છે? કારણ કે એ દિવસે નિર્વાણ થયો. હવે તમે વિચાર કરો કે 30 વર્ષનો કાળ પૂરો થઈ ગયો. આપણે આખી યાત્રા લીધી મારી ભગવાનના જીવન સંબંધી, તો 30 વર્ષનો કાળ પૂરો થઈ ગયો. દિવ્ય ધ્વનિ દ્વારા જે ઉપદેશ આપણે જે શીખી રહ્યા છે, આપણે લઈએ છીએ, તો જે ઉપદેશ, જે 7 તત્વનું સ્વરૂપ, 6 દ્રવ્યનું સ્વરૂપ, સ્વતંત્રતાનું સ્વરૂપ, વસ્તુની જે વ્યવસ્થા છે, વિશ્વની જે વ્યવસ્થા છે, પ્રત્યેક જીવનું, પ્રત્યેક પુદ્ગલનું જે સ્વરૂપ છે, જે સ્વતંત્રતા છે, જે ભિન્નતા છે, જે વ્યવસ્થા છે, જે ક્રમબદ્ધ કર્યા આવી અદભુત સિદ્ધાંતો છે, એની લગાતાર 30 વર્ષ સુધી ઘોષણા છે. એ ઉપદેશ 30 વર્ષ સુધી છૂટ્યો, અને સમોચરણમાં આપણે લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી કે 12 સભામાં બેઠેલા અનેક અનેક જીવોએ એનો લાભ લીધો અને પોતાના આત્માનું કલ્યાણ કર્યું. એક ઇમેજિન કરો કે આપણે હમણાં પાર્લા મંદિરમાં નથી, ઇમેજિન કરો કે આપણે હમણાં પાવાપુરી પહોંચી ગયે અને પાવાપુરીમાં આપણે ત્યાં જ છીએ. હવે મહાવીર ભગવાન નો જે 30 વર્ષનો કાળ છે, અરિહંત અવસ્થાનો, એ અરિહંત અવસ્થાનો કાળ પૂરો થયો. સામાન્ય થોડી વાત ગંભીર છે કે અરિહંત અવસ્થાનો કાળ પૂરો થયો અને એ મહાવીર ભગવાનને હવે નિર્વાણ પદ એટલે સિદ્ધ પદની પ્રાપ્તિ થવાની છે. તો એના છેલ્લા 3 દિવસ લઈ લો, 3 દિવસ સિદ્ધ થાય એ દિવસ અને એની પહેલાના 2 દિવસ સિદ્ધ થયા ને. અમાવસ્યાના દિવસે વહેલી સવારે, એકદમ વહેલી સવારે સિદ્ધ દશા પ્રાપ્ત થઈ, તો એના પહેલાના 2 દિવસ લઈ લો, 13 અને 14 અને પછી અમાવસ્યા. તો 13 નો દિવસ અને 14 ના દિવસ નું શું મહત્વ છે? સુમિત ભૈયા બતાવે આપકો. 13 અને 14 હમણાં ગયો ને નિર્વાણ કલ્યાણ લાસ્ટ વીક, તો આપણે નિર્વાણ લાગુ કરાવ્યા ને ઘણું બધું કર્યું, આપણે પૂજા કરી દીધી, ખ્યાલ આવે છે? તો 13 અને 14 નું શું મહત્વ છે ખાલી એની ચર્ચા કરીએ, એમાં ઘણી ગંભીરતા છે. આખું સ્વરૂપ છે ને, કાળ જતા જીવોના પરિણામ બદલાતા, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પરિવર્તન આવતા, ખ્યાલ આવે છે? આપણે એની ગંભીરતા નથી સમજી શકતા. તમે 13 અને 14 નો દિવસ જુઓ તો 13 ના દિવસે આપણે ધન્ય તેરસ કરીએ. ધન્ય તેરસ કેમ કરીએ છીએ? તમે વિચારજો, તમે એ ઇમેજિન કરો આપણે બધા કે 30 વર્ષ સુધી લગાતાર સમોસામાં બેસીને આપણે મહાવીર ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી, આપણે એના સમોસાના શ્રોતા રહ્યા છે. ખાલી ઇમેજિન કરો, ખ્યાલ આવે છે? ચંદ્રેશભાઈ, આપણે 30 વર્ષ સુધી સમોસામાં જઈને મહાવીર ભગવાનની ઉત્તમ દેશના હિતોપદેશી પરમાત્માની આત્માના આત્માનું હિત થાય એનો જે ઉપદેશ પ્રાપ્ત થયો, મૂળ ઉપદેશ, મૂળ સ્વરૂપ, મૂળ સિદ્ધાંતોનું પ્રતિપાદન, 6 દ્રવ્યની વ્યવસ્થા, સ્વતંત્રતા, ભિન્નતા, ખ્યાલ આવે છે? અકર્તા, અહિંસા, અનેકમ, આવા અદભુત સિદ્ધાંતોની જે ઘોષણા થઈ, આપણે 30 વર્ષ સુધી લગાતાર એ સમોસણમાં જઈને દિવ્ય ધ્વનિ સાંભળી. તમે આને થોડી ઇમેજિન સુવર્ણપુરી ધામથી કર્યો કે 45 વર્ષ સુધી જેમને ગુરુદેવજી નો ઉપદેશ સોનગઢમાં રહીને સાંભળ્યો હોય, ખ્યાલ આવે છે? એ ગીરની મનસ્થિતિ કેવી હશે? હવે વિચારો, ધન્ય તેરસ અને રૂપ 14 2 દિવસનું મહત્વ છે. તો ધન્ય તેરસ નું મહત્વ એ છે કે એ દિવસે ભગવાન મહાવીરની અંતિમ દેશ નથી. પોઈન્ટ ખ્યાલ આવે છે? 30 વર્ષથી જે દિવ્ય ધ્વનિ છૂટી રહી હતી લગાતાર ધોધમાર, જે વાણી દ્વારા ખ્યાલ આવે છે વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન થઈ રહ્યું હતું, એ અંતિમ દેશના સાંભળવા મળી આપણને 13 ના દિવસ છે. એટલે માટે આપણે એ દિવસને ધન્ય તેરસ કહીએ છીએ. એ મહત્વ એ છે. હવે વિચાર કરો, એ દિવસે દર્શન પણ મળ્યા, હજી સમુદ્ર માતા ભગવાન દર્શન પણ પ્રાપ્ત થયા અને ઉપદેશ પણ પ્રાપ્ત છે. તમને સમજાય છે? દર્શન પ્રાપ્ત થયા અને ઉપદેશ પણ પ્રાપ્ત છે. બીજે દિવસે જયારે દીવો આવ્યા, આપણે ગયા હતું, આપણે હમણાં ક્યાં છીએ? વેરી ગુડ. આપણે ક્યાં છીએ હમણાં? મહાવીર ભગવાનના પાલાપુરીને મહાવીર ભગવાનના સમોસરણમાં. પોઈન્ટ સમજાય છે? તો એ વિચાર કરો કે બીજે દિવસે આપણે ગયા તો આપણને ભગવાનના 14 ના દિવસે સમજાય છે, આપણને ભગવાન, કારણ કે એના પછી યોગ નિરોધ ચાલુ થઈ ગયો, તો આપણને ભગવાનના દર્શન 14 ના દિવસે ભગવાનના દર્શન તો મળ્યા, પરંતુ આપણને 14 ના દિવસે ભગવાનની વાણી સાંભળવા ન મળી. કેવું લાગ્યું હશે મને? તો આપણે કેવી રીતના ઉજવીએ છીએ અને ખરેખર આ પર્વ કેવી રીતના ઉજવવો જોઈએ અને આપણા ભાવોમાં કેવો અંદરથી ભાવ હોવો જોઈએ એની વાત કરું. સાંભળજો, તો 14 ના દિવસે આપણને વાણી તો, આપણને દર્શન તો મળ્યા પરંતુ વાણી સાંભળવા ન મળી. એટલે માટે એ દિવસને રૂપ 14 કહેવામાં આવે છે. રૂપ 14 એટલે સમજાય છે? ઓનમને રૂપ 14 એટલે ભગવાનનું રૂપ જોવા મળે. આ અંતિમ દર્શન છે અરિહંત અવસ્થામાં. આ પર્વ ખરેખર, આ પર્વ હવે મને કહો કે આપણી મનસ્થિતિ કેવી હશે કે અંતિમ દર્શન મળ્યા પણ વાણી ન મળી? અને બીજ ચલો હજી એક વાત કરી દઉં, પછી વાત કરીએ. એના પછીના દિવસે આપણે આવ્યા સવારના, તો ન વાણી મળી અને ન દર્શન મળ્યા, કારણ કે એ દિવસે સવારના મહાવીર ભગવાન નિર્વાણ પદને પામી ચૂક્યા. વિચાર કરો, હવે એ દિવસે ન સમોચરણ, ન ભગવાન, ન વાણી, ન રૂપ, ન પરમાત્મા કઈ નથી. હવે મને કહો આ પર્વત સંયોગ નો છે કે આ પર્વત વિયોગ નો પર્વત? આ પર્વત વિયોગ નો છે. હવે જે દિવસે આપણા પરમાત્મા નો વિયોગ થયો હોય આપણાથી, 30 વર્ષ સુધી જે દિવ્ય ધ્વનિ સાંભળી હોય અને હવેથી એ દિવ્ય ધ્વનિ સાંભળવા નહીં મળે, એ દિવસે આપણો કેવો ભાવ હોય? આ મિક્સ ફિલિંગ છે, તમને સમજાય છે? આપણી માટે આ એક વિયોગ નો પર્વત છે. જે રીતના આપણા ઘરે કોઈ આપણા વડીલ સમજાય છે એનો દેહ છૂટી જાય, વિયોગ થઈ જાય, એ દિવસે આપણે શું કરશું? લાડવા ખાશું, પેંડા ખાશું, મીઠાઈ ખાશું? શું ચાલી રહ્યું છે? છોડો, શું હોવું જોઈએ એની વાત કરું છું. મને કહો, તમે વિચાર કરો, એ દિવસે શું કરશું? બોલો, મીઠાઈ બનાવશું, પાર્ટીઓ કરશું, શું કરશું? તો એ દિવસે જીવોની કેવી મનસ્થિતિ હશે? હા, ખુશીની વાત પણ એ છે શું કે જે આપણા ભગવાન સાધ્યતાને પ્રાપ્ત કરવા માટે લાભ 10 ભાવથી તમે દર્શનની પ્રાપ્તિ તો સિંહના ભાવમાં થઈ ગઈ છે ને, લાસ્ટ 10 ભાવથી અને એની પહેલા પણ તમે જો મારી જીવ ના ભાવ થી વાત કરો, ત્યાં હું નિમિત્ત ધારણ કરીને બેઠા હતા મારી નો જીવ પર, તો આટલા આટલા લાંબા કાળ થી જે સાધ્ય પદ ની પ્રાપ્તિ કરવા માટે આપણા ભગવાન પુરુષાર્થ કરી રહ્યા હતા, એ સાધ્ય પદ ની પ્રાપ્તિ થઈ તો આપણી માટે એક ખુશી નો પર્વ પણ છે, પરંતુ એ ખુશી માં એક ગંભીરતા હોય, એ ખુશીમાં પણ એક ગંભીર, એ પ્રસન્નતામાં પણ એક ગંભીરતા હોવી જોઈએ. આપણે એને કેવી રીતના મનાવીએ છીએ એનો વિચાર કરીએ, કેવી આપણી સ્થિતિ હશે? તમે મેં એટલે તો આપણે તમને સમોષણમાં લઈએ કે એક ફીલ આવે કે 65 કલાક સુધી દિવ્ય ધ્વનિ જેની 30 વર્ષ થી લગાતાર જે છૂટી હોય એ બંધ થઈ જાય, એ ભગવાન નો વિરહ થઈ જાય, એનો વિયોગ થઈ જાય, તો એ મનસ્થિતિ કેવી હશે બોલો? અચ્છા, હવે તમે પ્રશ્ન પૂછો તો શું કરીએ, મનાવીએ કેવી રીતના, રડવા બેસી જઈએ? ના, એ કોઈ વાત નથી. હું તમને કહું મનાવી કેવી રીતના જોઈએ, એ પણ સાંભળી લો. મહાવીર ભગવાનના સમોષણમાં એમના ઉત્તમ સૂચિ ગુણ હતા, પોઈન્ટ સમજાય? કદાચ આપણે એકાદ 2 દિવસ સમોષણમાં નહીં ગયા હોત, કોઈ કામ હોય બીજી થઈ ગયા હશે, તો સમોષણમાં ઓમ ધ્વનિ સાંભળવા કદાચ આપણે એક બે દિવસ છૂટી લઈ લીધી હશે. પરંતુ જે દિવસથી દિવ્ય ધ્વનિ છૂટી, કન્ટિન્યુઅસલી લાસ્ટ દિવ્ય ધ્વનિ છૂટી ત્યાં સુધી કોન્સ્ટન્ટ વિધાઉટ એની એબ્સેન્સ કોની પ્રેઝન્સ હતી બોલો? ગૌતમ સ્વામી. અચ્છા, મનાવી કેવી રીતના જોઈએ બોલો દીપ્તિબેન? આપણે દિવાળી કેવી રીતના મનાવી જોઈએ? જેવી રીતના મહાવીર ભગવાનના શિષ્ય ગૌતમ સ્વામીએ મનાવી, એવી રીતે મનાવી જોઈએ. કેટલી બધી વાતો ચાલતી હોય, ઓ મહાવીર ભગવાન જે દિવસે નિર્વાણ પામવાના હતા ને એ દિવસે, અને એમને એમ થયું, મહાવીર ભગવાનને એમ થયું. હવે વિચાર કરો તમે, જ્યારે તમારી વાતો ચાલતી હોય આવી બધી ખોટી માન્યતા અને આવા બધા કુવિચારોથી ગુજરતી આપણને બચાવ્યા. મહાવીર ભગવાનને એમ થયું કે ઓહો મને આજે નિર્વાણ પદની પ્રાપ્તિ થઈ જશે, ગૌતમ સ્વામી એને જીવી નહીં શકે, એને લઈ નહીં શકે, એટલે મહાવીર ભગવાને એને ક્યાંક દૂર મોકલી દીધા. એ દિવસે મહાવીર ભગવાન ત્યાં નહોતા, અરે ગૌતમ સ્વામી નો જીવ ત્યાં નહોતો, એ ગુલાવામાં હતા. પાવાપુરીમાં જયારે મહાવીર ભગવાનને નિર્વાણ પદની પ્રાપ્તિ થઈ ત્યારે ગૌતમ સ્વામી ત્યાં નહોતા, ગુનાવામાં હતા. ગુનાવા ઇઝ નોટ ગેટ ફાર ફ્રોમ પાવાપુરી. સમોસરણ એટલું મોટું હોય છે કે હી વોઝ ધેર ઓનલી, પણ હી વોઝ નોટ એક્ઝેક્ટલી ધેર. પણ વાતો શું આવી કે મહાવીર ભગવાન એને દૂર મોકલી દીધા, એ જીવી નહીં શકે. અચ્છા, જે જીવે એ જ દિવસે સાંજના, વિચાર કરો, જે દિવસે મહાવીર ભગવાનને નિર્વાણ પદની પ્રાપ્તિ થઈ એ જ દિવસે સાંજના જે જીવ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ ઉપાડી શકે એવી તૈયારી સાથે જે જીવ બેઠો હતો એ જીવ શું આ વિયોગને સહન નહીં કરી શકે? ક્યાંથી આવી આ વાત બોલે છે અને કોને મોકલી દીધા? અચ્છા, એમને નથી ખબર મારી ભગવાનના કેવળ જ્ઞાનમાં કે સાંજના ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થવાની છે? વિચાર કરો ગૌતમ સ્વામી, એટલે તમે વિચારો કે મહાવીર ભગવાનની વાણી બંધ થઈ તો એ જે ઝંડો હતો એ ઝંડો ગૌતમ સ્વામીએ પડવાનો દીધો. બીજે દિવસથી ગૌતમ સ્વામીની વાણી શીખવા મળી. સમજાય છે શું કહેવા માંગુ છું? ફ્રોમ ધ વેરી નેક્સ્ટ ડે, બીજે દિવસથી ગૌતમ સ્વામીની વાણી છૂટી 12 વર્ષ સુધી. કારણ કે એક દિવસે સાંજના એમને કેવડિયાની પ્રાપ્તિ કરી. શું કહ્યું બોલો? આ સાચી દિવાળી, સાચો નિર્વાણ મહોત્સવ અગર કોઈએ મનાવ્યો હોય તો ગૌતમ પ્રભુએ મનાવ્યો. કેવી રીતે? કે જે ભગવાનની આજ્ઞા હતી, જે 30 વર્ષ સુધી ઉપદેશ સાંભળ્યો હતો, સમજાય છે, જે પુરુષાર્થનું સ્વરૂપ સાંભળ્યું હતું, એ અંદરમાં પોતે પરિણમ્ય અને દેખાડી દીધું કે જો આ વાણીનું ફળ આપે. તમને સમજાય? આપણે સાંભળીએ તો છે, કેટલા વર્ષથી સાંભળ્યા, અમે તો નાનપણથી સાંભળીએ, અમે તો સોનગઢ બહુ રહ્યા, અમે તો ગુરુદેવજી પાસે બહુ રહ્યા, અમે તો એમને પ્રશ્ન બહુ પૂછ્યા, અમે તો એની લાકડી લીધી, લાકડી આવી, આ કર્યું, આહાર આવ્યું, આમ કર્યું, યાત્રા કરી એમની સાથે. પરંતુ એ બધું કરવા છતાં એમનો ઉદ્દેશ તો તમે પૂછો નહીં. અમે વર્ષમાં 2-4 મહિના તો સોનગઢ જ રહેતા હતા. નો ડાઉટ, વેરી ગુડ, બહુ જ સારું. પરંતુ વાત સાંભળી, પરંતુ એની શ્રદ્ધા થઈ છે નહીં. જે સાંભળી કે તું પરમાત્મા છો, એક એક દ્રવ્ય સ્વતંત્ર છે, આત્મા ને શરીર ભિન્ન છે, કર્મ નો ઉદય જે પ્રમાણે આવવાનો હશે આવશે, એનો જે પ્રમાણે એનું પ્રલંબન થવાનું હશે થશે, જે પરિસ્થિતિ ઉભી થવાની હશે નો કર્મમાં થશે, સંયોગ વિયોગ જન્મ મરણ ઉત્પાદ વ્યય આ આખી વ્યવસ્થા જેમ થવાની હશે એમ થશે. તું એનો કરતા નથી, તું એનો ભોગતા નથી, તું એનો કરનાર નથી, તું એના અધીન નથી, એ તારા અધીન નથી. તું સ્વતંત્ર, એ સ્વતંત્ર, અત્યંત અભાવ વજ્રની દિવાળ બે દ્રવ્યની વચ્ચે છે. આપણે લગાતાર 3-8 વર્ષોથી આ વાત સાંભળી રહ્યા છે, અને આપણે સાંભળી તો રહ્યા છે, એની અંદરમાં શ્રદ્ધા થઈ કે નહીં એ વાત, એવી આપણી અંદરમાં પ્રતિતિ થઈ કે નહીં એ વાત. પોઈન્ટ સમજાય છે? તો એ ગૌતમ સ્વામીએ એક ઝંડો પડવા, ખાલી ગૌતમ સ્વામીએ નહીં, એના પછી લગાતાર મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા એના પછી જેટલા પણ કેવડી, શુદ્ધ કેવડી આદિ થયા, અનુધારી આદિ થયા, આચાર્ય થયા, અને જ્ઞાનીઓ થયા, ગુરુદેવશ્રી સુધી એ ઝંડો કોઈએ પડવાનો નથી. એટલે આવે ને આપણે 12મા લૌકિકમાં જે ફોજી હોય અને એકનું મરણ થાય તો શું કરે? બીજો જે સોલ્જર હોય એ શું કરે? એ ફ્લેગ હોય, ઝંડો એ પકડી લે, પછી બીજાને શૂટ કરે તો ત્રીજો પકડી લે, બીજા ચોથાને શૂટ કરે તો ચોથો પકડી લે, ઝંડો પડવાનો. હવે વિચારી લેજો, અગર આપણે આ વાત, આપણે આ પરંપરા, આપણે આ વારસો, આપણે આ તત્વજ્ઞાન ખ્યાલ આવે છે, આપણી આગળની પેઢીને નહીં આપીએ તો આપણે આ ભૂલ તો નથી કરી રહ્યા ને? કે જે ભૂલ કોઈએ આગળ નથી કરી, આટલી આટલી પેઢીઓ ગઈ. કેટલા વર્ષ થયા ને? 2550 વર્ષ પૂરા થયા ને? બોલો, 2550 વર્ષમાં આ ઝંડો કોઈએ પડવા નથી દીધો. ત્યારે તો આપણા હાથમાં શુદ્ધ તત્વજ્ઞાન આવ્યું છે. ક્યાંથી આવ્યું મને? આજે એટલી સહેલાઈથી આપણી સામે વાત આવી જાય છે, આપણે સાંભળીએ છીએ, આપણે એને પચાવીએ છીએ, આપણે બેસે છે, આપણને ગમે છે, રૂચે છે, મહિમા આવે છે. આ કોનો પ્રતાપ છે? આપણા અનંત જ્ઞાનીઓ તીર્થંકર અને આચાર્યનો પ્રતાપ. પોઈન્ટ સમજાય છે? આમ વાત સાંભળતા લાગે કે આ વાત કોઈ અદભુત છે, અપૂર્વ વાત છે, અમારા આત્માના હિતની વાત છે, આ કોઈ અલૌકિક વાત છે. આ વાત જગતમાં ક્યાંય સાંભળ્યા નથી મળી, મળે છે. બોલો, તમે લઈ આવો, કેટલી વાર કહીએ છે, લઈ આવો તમારી કોઈ પણ લૌકિક ની કોઈ પણ બુક લઈ આવો, એમાં એક લાઈન નહીં મળે કે તું આત્મા છો, તું પરમાત્મા છો, તું શુદ્ધ છે, તું બુદ્ધ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરતું નથી, અડતો નથી, સ્પર્શતો નથી, કોઈ તારા અધીન નથી, તું કોઈના અધીન નથી, આ શરીર છૂટી જશે, તું અજર અમર તત્વ છો, અને તારા સ્વભાવને ભૂલીને તે આ પરિભ્રમણ કર્યા છે, ઊભા કર્યા છે, દુઃખી થયો છે, આકુલ થયો છે. વિચાર કરો, નરક નિગોદમાં અનંત કાળ રહ્યો છે. મને એક પ્રશ્નનો ઉત્તર આપો, નિગોદમાંથી જીવ 6 મહિના સમયમાં બીજા દિન કેટલા જીવ નીકળે છે? 608 જીવ ઓલી. હું તમને અગર પ્રશ્ન પૂછું કે બીજા જે જીવો છે નિગોદમાં, અનંત જીવો છે ને, કેટલા જીવો છે? અનંત અનંત અનંત. સૌથી વધારે જીવ નિગોદમાં છે, સૌથી વધારે જીવ નિગોદમાં છે. અનંત જીવો નિગોદમાં છે, એ નિગોદમાં કેમ છે? એ નિગોદમાંથી કેમ નથી નીકળતા? એનું કારણ શું છે? કોઈ કર્મ નો ઉદય? બોલો, કોઈ રોહિકા છે? કારણ મને બતાવો કે જીવ નીકળ્યા કેમ ને અને આપણે નીકળ્યા કેમ, આપણે નીકળ્યા ને તેનું શું કારણ છે નીકળ્યા, અને આટલા જીવ નથી નીકળ્યા, અનંત જીવ નીચેની ગોદમાં છે કે જે આજ સુધી નથી નીકળ્યા, અને અનંત જીવ અત્યાનંદની ગોદમાં છે કે જે આજ સુધી નથી નીકળ્યા અને અનંત કોણ આગળ નહીં નીકળે. શું કારણ છે મને કહો. ત્યાં પ્રેક્ટિકલી અગર તમે જુઓ, થોડી વાત ગંભીર છે સાંભળજો, ત્યાં કોઈ પ્રેક્ટિકલી તો કોઈ પાપ નથી થતું ને, ના પાપ ભાવ પ્રેક્ટિકલી કોઈ પુણ્ય ભાવ છે પાપ ભાવ છે કોઈ એવી રીતે, કારણ કે જન્મ મરણ માંથી જીવ ઉછો નથી આવતો. તો કારણ શું છે નિગોધ માંથી નથી નીકળવાનું અને આપણે નીકળ્યા એનું શું કારણ છે? બે પ્રશ્ન સમજાયા, આપણે નીકળ્યા એનું શું કારણ અને નથી નીકળ્યા એનું શું કારણ, ન કેમ નીકળ્યા આજ સુધી આટલા જીવો, એનું કારણ સાંભળજો, જાણતી સાંભળ્યું છે એનું કારણ, બોલો એક શબ્દ, પ્રચુર ભાવ કલંક. વોટ ઇઝ પ્રચુર ભાવ કલંક? જયારે શબ્દ સાંભળજો, શબ્દ સમજાયા, પ્રચુર ભાવ કલંક. પ્રચુર ભાવ કલંક એટલે શું? કે નિગોધના જીવમાં પણ જે જ્ઞાન છે ને, એ અક્ષરનું અનંતો ભાગ જ્ઞાન આપણે કહીએ આગમ પ્રમાણ, પણ એટલું જ્ઞાન નો ઉઘાડ છે જેને આગમમાં પર્યાય જ્ઞાન કીધું છે, એ જે ઉઘાડ જ્ઞાન છે ને, જે નિગોધના જીવને જેટલું ઉઘાડ જ્ઞાન નો ઉઘાડ છે, એ જ્ઞાન નો જે ઉઘાડ છે એ ઉઘાડ ને પર્યાય જ્ઞાન કીધું છે, એ ઉઘાડ છે એ નિરાવરણ છે. સાંભળજો થોડી વાત, શું કીધું? જે પર્યાય જ્ઞાન છે, જેટલું જ્ઞાન ઉઘાડવું છે નિગોધના જીવની જ્ઞાનની પર્યાયમાં, જેટલું જ્ઞાન ઉઘાડવું છે એ જ્ઞાન સ્વભાવમાં અંશ છે કે નહીં બોલો, એટલો અંશ નિરાવરણ છે કે નહીં બોલો, જે ઉઘાડ છે ઉઘાડ છે એ જ્ઞાન, જે ઉઘાડવું છે એટલું જ્ઞાન છે, એ જ્ઞાનમાં કેવળ જ્ઞાન બીજ છે. હવે એ જ્ઞાનમાં જે હવે ત્યાં કોઈ ઘર કુટુંબ પરિવાર ને જે આ બધો ફેલાવશે તો છે નહીં, નિકટમાં નિકટ પરમજે કહ્યું છે શરીર, એ જ્ઞાનમાં પણ એ શરીર જે બને છે કે નહીં બોલો. હવે જે શરીર જે બને છે એ પ્રચુર ભાવ કલંક, એટલે એ જે શરીર એ જ્ઞાનનું જે છે, એ જ્ઞાનનું જે હોવા છતાં, જ્ઞાનનું જે માત્ર હોવા છતાં, એ શરીરમાં એ નિગોધના જીવને એવું એકત્વ છે અને એ એકત્વની પ્રચુરતાના કારણે એ જીવ ત્યાં નિગોધમાંથી નીકળતો નથી. બોલો, મિથ્યાત્વ સમજાય છે? પ્રચુર ભાવ કલંક એટલે મિથ્યાત્વ, સચાઈ નહીં, મિથ્યાત્વ, પુણ્ય નહીં, પાપ નહીં, કોઈ બીજો ભાવ નહીં, મિથ્યાત્વનો ભાવ. શું મિથ્યાત્વનો ભાવ? સમજાયો પોઈન્ટ? તેને સમજાયો, પ્રચુર ભાવ કલંક સમજાય છે? જે નિગોધના જીવનું જ્ઞાન ઉગાર રૂપે પ્રાપ્ત છે, એ જ્ઞાનમાં જે શરીર પર જે બને છે, એ પર જેનો વિષય, જ્ઞાનનો વિષય બને છે, એ નિગોધનો જીવ એમાં એકત્ર કરે. કેટલી સૂક્ષ્મ વાત છે તો, અને એની પ્રચુરતાના કારણે અનંત જીવ નથી નીકળ્યા, અને એ પ્રચુર ભાવ કલંક મન થાય ને તો એ જીવ નીકળે. યુ ગોટ ધ ટુ પોઈન્ટ? કેમ નથી નીકળતા અને આપણે કેમ નીકળ્યા? આપણો એ પ્રચુર ભાવ કલંક નિગોધમાં મન થયો છે, અધવાઇઝ ન નીકળ્યા હોય, કોઈ સવાલ જ નથી નીકળી શકતો. એટલે કોઈ ઉદય કે કોઈ સંયોગ કે કોઈ બાહ્ય પરગ્રહ ક્ષેત્ર કાળ ભાવ જીવને નિગોધમાં નથી રોકી રાખતો. જીવનો પોતાનો પ્રચુર ભાવ કલંકનો જે અભિપ્રાય છે ખોટો, એ જીવને રોકે. આ વાત ક્યાં વર્ષે મને કહો? કોઈ જીવે કોઈ જીવને મારવાની કોશિશ કરી, શૂટ કરવાની કોશિશ કરી, અને શૂટ કરવાની કોશિશ કરી, એની ક્રિયામાં શૂટ ન થયો, મળ્યો નહીં ક્રિયામાં, તો લૌકિક જે ન્યાયાલય છે ને, કોર્ટ છે ને, એને સજા આપશે કે નહીં આપે? બોલો, નહીં આપે. કેમ? કારણ કે ક્રિયા તો થઈ નહીં, બીજી સમજાય ને, ક્રિયા તો થઈ નહીં. તો લૌકિક જગત પાપ કોને માને છે? ક્રિયાના પાપ ને પાપ માને છે. મળશે એને સજા? બોલો, પ્રૂફ આપો કે મળ્યો નથી, મળ્યો તો સજા આપશો, નહીં આપો? પણ જૈન દર્શન શું કહેશે બોલો? એને કર્મબંધ થશે કે નહીં? એને સજા મળશે કે નહીં? હમણાં નહીં પણ પછી એને ઘોર સજા, એ અપરાધની એને મળશે કે નહીં? મળશે. કેમ? કારણ કે એના પરિણામ મારવાના સાંભળજો. એના કરતા મોટું પાપ ફર્સ્ટ સ્ટેપ પર ક્રિયા પરિણામ અભિપ્રાય, સૌથી મોટું પાપ ફર્સ્ટ સ્ટેપ પર મારવાના પરિણામ અને હું મારી શકું છું એવો અભિપ્રાય. કોણ પકડે છે આને? કો યુ ગોટ? મારવાના પરિણામ અલગ વસ્તુ છે, એ કસાઈ છે, એ ચારિત્ર નો દોષ છે. અને હું મારી શકું છું એવો જે કરતા ભાવ છે એનાથી 99% કર્મ નો બંધ એનાથી થાય છે, 1% કર્મ નો બંધ પ્રણામ થી થાય છે, અને ક્રિયા થી તો કોઈ બંધ થતો નથી. આખી ઉલટી છે ને, ગંગા આખી ઉલટી વહે છે ને અહિયાં જગત કરતા. બોલો, એ કોર્ટ નો જે જજ છે એ અભિપ્રાય ને પકડશે, પ્રણામ ને પકડશે? ના, એ ક્રિયા ના પાપ ને પાપ માને છે આખું જગત. એટલે તો આપણે બહારની ક્રિયા જોઈને લોકોનું માપદંડ કહી દે, અરે આવો છે આવો છે આવો છે. અભિપ્રાય જોવો. કેમ ચક્રવર્તીને મુર્દાને લઈને પડતા રામચંદ્રજીને આપણે સાઈ સમય નથી, બોલો, કોના આધારે માનશું? તો તદભવ મોક્ષગામી કોના આધારે માનશું? બોલો, નિષ્ઠાતો અનંતાન બંદી નો અભાવ છે કોના આધારે માનશું? બોલો, અભિપ્રાય નો આધારે. પકડ નથી ત્યારે, ચીકણી પકડ નથી જાણીઓ ને ઉદયની વચ્ચે. એક એક બિલાડી હોય ને, બિલાડી સમજાય ને, એ ઉંદર ને પકડે, એની પકડ જો. એને તમે મારશો ને એ ભાગશે, અને એના ખોરાક ને લઈને ભાગશે. આ એની ચીકણી પકડ છે, એની સ્ટ્રોંગ પકડ. અને એ અનંત અનુબંધી ક્રોધ માનવા લાગે, એટલે ક્યાં તો સાથે ને. અને હરણ હોય ને, હરણ લુખું સુખું ઘાસ ખાતો હોય અને કાલી પણ પાડતો ને, તે ભાગી જશે છોડીને. આજે જ્ઞાની ની પકડ. એક ખાઈ ઉદયના પ્રસંગમાં કઈ વૈરાગ્યની ઘટના ઘટી, એ ઉદય એટલે સંયોગો આવીને એ છોડીને વલ્લભગઢમાં ચાલ્યા જાય, રોકાતા નથી. કારણ કે પકડ બહુ ઢીલી હતી. પકડ પકડમાં સમજાય છે? એટલે બહારના સાહિત્ય માપદંડ નહીં થાય કે ક્યાં ઉભો છે. હવે મને કહો, દ્રવ્યતિંગી મુનિરાજ છે, દ્રવ્યતિંગી મુનિરાજ ને કેટલો મન કે થાય છે? પણ અંદરમાં મિથ્યાત્વ અનંતાનું બંધી છે, તો સંસારનો નેતા કીધો. ભાઈની ક્રિયાથી માફ થઈ શકશે? બોલો, એક દ્રવ્યતિંગી મુનિરાજ રાખો સામે, અને એક ચક્રવર્તીને છખંડની વિભૂતિની વચ્ચે ઉભા રાખો. બોલો, તમે ભાળાથી જોશો, ક્રિયાથી જોશો, ઉદયથી જોશો, દ્રવ્ય ચિત્ર કાળ ભાવ જોશો, તો તમે એકને જ્ઞાની ને એકને અજ્ઞાની કેવી રીતના કહેશો? મને તો કોને જ્ઞાની કહેશો, કોને અજ્ઞાની કહેશો? બોલો, તમે કહી શકશો કે દ્રવ્યતિંગી મુનિરાજ મિથ્યા દ્રષ્ટિ છે અને ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ છે? બોલો, કોના આધારે માપદંડ થાય? આ માવી ભગવાનના 30 વર્ષના ઓમ ધ્વનિના ઉપદેશનો સાર હતો. ગુરુદેવજીના 45 વર્ષના ઉપદેશનો સાર હતો કે ક્રિયા તો છોડ, પ્રણામ પણ પછી પહેલા તું તારા અભિપ્રાયને પકડ, કે તારા અભિપ્રાયમાં તું ચાલે. તમે અભિપ્રાય ને ચાલે ને, હું બોલી શકું છું, ચાલે હું ઘર ચલાવી શકું છું, હું દુકાન ચલાવી શકું છું, હું વ્યાપાર ચલાવી શકું છું, હું આ શરીરનું કરી શકું છું, હું પરિવારનું કરી શકું છું. હું નહીં કરું તો કોણ કરશે? અભિપ્રાય સમજાય છે? કરવાના ભાવ અલગ અને કરી શકું છું એવો અભિપ્રાય અલગ. શું કીધું? અગેન, કરવાના ભાવ તો ભાવ જે પરિણામ, અસ્થિરતાના પરિણામ તો જાણીને પણ આવશે, પણ અભિપ્રાયને એમ નથી કે હું કરી શકું છું. એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોગતૃત્વ, સ્વામિત્વ એ પ્રકારની મિથ્યા બુદ્ધિ નથી. બહુ ફાઇન ડિફરન્સ છે પરિણામ અને અભિપ્રાય વચ્ચે. ક્રિયા તો હજી સમજાઈ જાય, પણ પરિણામ અને અભિપ્રાય વચ્ચે બહુ ફાઇન ડિફરન્સ. આ માન્યતાની વાત છે, આ શ્રદ્ધાની વાત છે, આ પ્રતિની વાત છે. જેટલો વધારે જીવને અભિપ્રાયમાં કરતા ભાવ છે, જેટલો વધારે જીવને અભિપ્રાયમાં આસક્તિ અને અભિપ્રાયની જે વાસના છે, જે એકત્વની ધારા છે, લગાતાર મિથ્યાપણે ચાલે છે, એ જ જીવને સંસારમાં લઈ જાય છે, રખડાવે છે ને નિગોદમાં ફેંકે છે. અને એનું જ નામ તીવ્ર પ્રચુર ભાવ કલંક. ભાવ કલંક કહ્યા? પ્રચુર ભાવ કલંક. વિચાર કરો, પુણ્ય પાપના પ્રણામ અને શું પછી ભાવ, તો નિગોતના જીવને પણ અંતર મુરતમાં થઈ જાય છે, બદલાઈ જાય છે. એમાં શું દમ છે મને કહો? આપણે કેટલી વાર કહીએ છીએ, 923 પુત્ર જે નીકળ્યા ભરત ચક્રવર્તી ના નિગોદ માંથી નીકળ્યા, નિત્ય નિગોદ માંથી નીકળ્યા, આજ સુધી એ જીવો નિગોદ માંથી નીકળ્યા નહોતા. 923 પુત્ર, દે વર ઇન નિગોદ ફ્રોમ અલંકાર. નો અધર પર્યાય, નો અધર ભવ, નો અધર શરીર, નો અધર ગતિ, નો અધર યોની. નિગોદ 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 નિગોદ. બોલો, પહેલી વાર નીકળ્યા અને નીકળ્યા વચ્ચે એક પર્યાય ધારણ કરી ત્રસની, અને એના પછી ડાયરેક્ટલી એ બધા જીવોએ જન્મ લીધો. કોણ ક્યાં એ બધા, એ બધા જીવો હાથીના પગની નીચે એક સાથે બધા મરી ગયા. અને બધા જીવો ક્યાં ગયા? ભરત ચક્રવર્તીને ત્યાં પુત્ર તરીકે જન્મ્યા, વિચાર કર્યો. તમે સમજાય છે? એ નિગોદમાંથી, એવી અવસ્થામાંથી નીકળીને ડાયરેક્ટલી ચક્રવર્તીને ત્યાં પુત્ર થવું, એ કોઈ સાધારણ વાત છે? કોઈ સાધારણ વાત મને કહો. બે ઇન્દ્રિયમાંથી ત્રણ ઇન્દ્રિયમાં દુર્લભ નહીં કયો, ચિંતામણી કયો, પર્યાય નહીં, ત્રસ નહીં. તો બે ઇન્દ્રિયમાંથી ત્રણ ઇન્દ્રિયમાં આવું એ પણ કેટલું દુર્લભ છે? આ તો ક્યાં પહોંચી ગયા? ચક્રવર્તીને ત્યાં પુત્ર તરીકે જન્મ્યા હોય. હવે એ પુણ્ય ક્યાં બાંધ્યું હશે? નિગોદમાં કે ત્રસ પર્યાયમાં ક્યાં બાંધ્યું હશે ને? તો એવું પુણ્ય તો એ જીવ પણ બાંધી દે. હવે એ તો અસંગની છે, બે ઇન્દ્રિય આવી જીવ થયો નિગોદ, અસંગની પર્યાયમાં. મન નથી, તમે કોઈ વખતે શું કહેવા માંગુ? મન નથી, અસંગની પર્યાય છે. નિગોદ જેવી દશા છે, ઇન્દ્રગોપ કીરાની પર્યાય છે, એ દશા છે. એ દશામાં પણ એવા પુણ્ય પ્રણામ થઈ જાય કે ચક્રવર્તીને ત્યાં પુત્ર તરીકે જન્મે, તો એવા પરિણામ કરવા માટે આપણે આ પારણા મંદિરના સાંજા હોલમાં નથી બેઠા. ના સમજાય? એવા સુર પુણ્ય ભાવ અને પુણ્ય કર્મ બાંધવા માટે અહીંયા આવ્યા છે, અહીંયા બેઠા છે. સમજાય? ઇમ્પોર્ટન્ટ સમજાય છે? આપણે ક્યાં બેઠા છે અને શું કરવા આવીએ છીએ અહીંયા? આપણા અભિપ્રાયને, આપણી માન્યતાને, આપણા ઇન્ટેન્શનને, આપણી પ્રતિતિને, આપણા વિશ્વાસને સમજાય છે બદલવા આવ્યા છે. એ પાઠ શીખવા આવ્યા છે. અન્ય ધર્મ જોઈ લેજો તમે, પાપ માંથી પુણ્ય માં તો કોઈ પણ ધર્મ લાવીને જીવને ઉભો રાખી દેશે. રાખી દેશે કે નહીં? ક્યાંથી? પાપ માંથી પુણ્ય. નરક આદિ ગતિમાંથી સ્વર્ગ આદિ ગતિમાં તો કોઈ પણ ધર્મ પહોંચાડી દેશે. પણ પુણ્ય પાપ થી રહિત દશા પ્રાપ્ત કરી નિર્વાણ સિદ્ધ પદ ને પ્રાપ્ત કરવા વાળો ને પ્રાપ્ત કરવા વાળા જૈન ધર્મ. ચાર ગતિ માંથી છોડાવીને પંચમ ગતિ પ્રાપ્ત કરવા વાળા જૈન ધર્મ. અને આ ધર્મ આપણને મળ્યો, આ વાત આપણને મળી. પોઈન્ટ હાલમાં છે આ બધા જે પોઈન્ટ છે ને, હું લઉં છું મારી પાસે ખાલી બે ત્રણ મિનિટ છે. આ બધા પોઈન્ટ બહુ સરળ છે, ખાલી વાંચી છું તમે સાંભળો છે. બહુ સૂળ, પરંતુ કેટલી ગંભીરતા છે એક એક પોઈન્ટ. આ તો આપણે થોડીક ચર્ચા મહાવીર ભગવાનના જીવન સંબંધી, એની ઓમ ધ્વનિમાં જે વાત આવી એ સંબંધી, નિગોથી નિર્વાણની યાત્રા સંબંધી, કેવી રીતના જીવ બહાર આવે છે, પ્રચુર ભાવ કલેશની વાત કરી, આ બધી આપણે ચર્ચા કરી. આ બધી ચર્ચા બહુ ગંભીર છે, આના પર ખૂબ વિચાર કરો. જે બે ત્રણ પોઈન્ટ વાંચે આપણે લાસ્ટ ટાઈમ વાંચ્યા હતા પોઈન્ટ, એમાં સૌથી પહેલા આપણે વાંચ્યું હતું, બધા આત્માઓ સમાન છે, કોઈ નાના મોટા નથી. ક્યાં મળ્યું આ, ક્યાં શીખવા મળ્યું આ પાંચ મહાવીર ભગવાનના સંબંધ? ગુજરાતની વાણીમાં 45 વર્ષ વાત આવી, બધા ભગવાન છો, બધા ભગવાન છો, બધા ભગવાન છો. ભૂલેલા ભગવાન છો, ભૂલી ગયા છો. ભૂલી ક્યાં ગયા છો? પર્યાયમાં. પણ છો તો બધા ભગવાન. સામર્થ્ય શું છે? ભગવાન બનવાની તાકાત છે, બરાબર છે? એના પછી પણ આપણે જોયું હતું, ભગવાન કોઈ જુદા નથી હોતા. જે જીવ પુરુષાર્થ કરે છે તે જ ભગવાન બની શકે છે, બરાબર? પુરુષાર્થ કરે એ ભગવાન બની શકે. ભગવાન સ્વભાવથી છો એ વસ્તુનું સ્વરૂપ છે, અને હું ભગવાન છું એવો નિર્ણય કરવો એ પુરુષાર્થ. આપણે નિર્ણયમાં શું છે? હું ગોરો છું, કાળો છું, અમારું નામ છે, અમારું ઘર છે, અમારું ગામ છે, અમારી ડિગ્રી છે, અમારી જોબ છે, અમારો પરિવાર છે, અમારો પુત્ર એ છે ને, વિશ્વાસમાં શું છે? નિર્ણયમાં એ છે, મને વાત સાંભળીએ છે, જાણીએ છીએ, શું સાંભળીએ છીએ, શું કાને શું પડે છે? તું ભગવાન છો, તું શરીર નથી, તું સ્ત્રી નથી, તારો પરિવાર નથી, અરે તું બધાથી અલગ છો. રહી પહેલામાં પહેલો પાઠ બધાની વચ્ચે રહીને આ બધાથી હું ભિન્ન છું એ નિર્ણય કરવો પહેલામાં પહેલો પાઠ છે. કયો પાઠ? શું પાઠ છે? આ બધાથી હું જુદો અત્યંત ભિન્ન એક શુદ્ધ પરમાત્મા તત્વ છું એવો નિર્ણય કરવા પહેલો પાઠ છે. બરાબર છે? ભગવાન જગતની કોઈ પણ વસ્તુના કાઈ કરતા હરતા નથી, માત્ર જાણે જ. ગજબ પોઈન્ટ છે. આખું જગત શું માને છે? બધું ભગવાન કરે, ભગવાનની ઈચ્છા, ભગવાનની મરજી. અમારા ભગવાનની મરજી આમ જ હતું એટલે આમ જ થયું, ભગવાનની ઈચ્છા હતી. એ ભગવાનનું શું સ્વરૂપ છે સમજાય છે? જે વિતરાગી છે, જે સર્વજ્ઞ છે, જે આખા જગતનો મોહ રાગ દ્વેષ બધું છોડીને પોતાના સ્વભાવમાં લીન થઈ ગયા, એ એ ભગવાનનો અર્થ કહું છે. કોઈને દુઃખી કરે, સુખી કરે, ગરીબ કરે, અમીર કરે, અહીંયા કરે, આ વિચાર કરો તમે, ખ્યાલ આવે છે? તો ભગવાનનું શું સ્વરૂપ છે એ પણ બહુ જરૂરી છે સમજવું, તો આપણને ખરેખર એમનો ઉપદેશ સમજાશે કે શું કહેવા માંગે છે. બરાબર? ચલો એક પોઈન્ટ લઈને પૂરું કરું છું. આપણા આત્માનો સ્વભાવ પણ જાણવાનો છે, કશાય આદિ કરવાનો. બોલો, સવારથી રાત શું ચાલે છે? સાચું બોલ કે જલ્દી બોલો. સવારથી રાત ચાલે છે શું? પરિણામમાં ઉઠો ત્યાંથી ને રાત સુધી કસાય કસાય કસાય, ક્રોધ, માન, માયા, લોભ, શુભ, અશુભ, પુણ્ય, પાપ અને એકત્વ મહત્વ આદિ કરતા બુદ્ધિ, આ કરવું છે, આ કરવું છે, આ પ્રસંગ, આ થયું, આ થયું, આ કરવું, આ બાકી છે, આ બાકી છે, આમ કરવું, તેમ કરવું. અહીંયા સુધી કે તારું કામ થયું છે તે શું કહ્યું? સવારથી હમણાં સુધી શું કહ્યું? બોલો મીનાબેન, કહ્યું શું? બોલો, માનીએ છીએ શું અને કહ્યું શું? કેટલા કામ બતાવીને આવ્યા? શું કહ્યું? બોલો, સવારથી હમણાં સુધી આપણા આત્માએ શું કહ્યું? કોનો કરતા બન્યો? શું એનું કર્મ હતું? કોનો કરતા હતો? એનું કાર્ય શું હતું? એનું ફંક્શન શું હતું? એના પરિણામ શું હતા? એમાંથી શું નીકળ્યું? માત્ર જાણવું, 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 બસ. એના સિવાય બીજું કઈ થયું નથી. બરાબર? લાસ્ટ લીલો, કઈ કદી કોઈનું દિલ દુખાય એવો ભાવ ન કરવો. આ બધા બહુ સાધારણ પોઈન્ટ છે, પરંતુ આપણે કહીએ ને કે આપણા મન, વચન, કાય, આપણા પરિણામ, આપણો વ્યવહાર એ પ્રકારનો ન હોવો જોઈએ કે કોઈ બીજા આત્માને દુઃખ પહોંચે. દ્રવ્ય હિંસાની પણ વાત છે ને ભાવ હિંસાની પણ વાત. આપણો કસાય એટલો હાવી ન થવો જોઈએ કે અરે અમને તો બધું ચાલે, અમે તો ખાઈ લઈએ, અમને ચાલે, અમને વાંધો નથી, અરે આ તો ઠીક છે, આટલું તો હોય. હવે આમાં શું થયું? બોલો, બીજા જીવનો ઘાત થયો ને, હિંસા થઈ ને. તમે આપણે 2 મિનિટના રાગ માટે કેટલા જીવોની હિંસા કરીએ, કેટલા જીવોને મારી લઈએ? એક રાગ બે વાર શબ્દ બોલી દીધા, એવા વચન, એવો વ્યવહાર, એવી ક્રિયા, એનાથી કોઈ જીવને દુઃખ પહોંચે, એના વિકલ્પ થાય, એને દુઃખ થયું, એનો કસાય વળી ગયો. એવામાં નિમિત્ત બનવું નહીં, એવું આપણું જીવન હોવું જોઈએ. એ પ્રમાણે આપણે થોડી ચર્ચા કરી, વિશેષ ચર્ચા હવે આગળ આપણે સ્વામીભાઈના કાર્યના માધ્યમથી 5 ભાવની ચર્ચા ચાલી રહી છે. નિજ 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 ની બતાવી અગલન ઉપકાર હે, ઇસ કે લિયે દિલવાની માત કો વંદના સત ભાવી હે, વંદના સત ભાવી હે. અને કાંત મેં એક બોડી ની દ્વારકાની પરમકારી દિલવાની માત કો અમત્યના અનંત કાળી સમસ્ત જ્ઞાની જન્માત્માઓનો સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિતરાગ દિગંબર જૈન ધર્મનો.